આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
ગુજરાતમાં વધી રહેલા કેસીસ, હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી અને કોરોના રસીકરણના વિતરણ વિશેની આપ સૌને માહિતી આપવા આજે SBS ગુજરાતી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રવક્તા અને પૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર મોના દેસાઈ. ડોક્ટર મોના, SBS ગુજરાતીમાં તમારું સ્વાગત છે.
થેન્ક યુ સો મચ.
તો ડોક્ટર મોના, તમે અમને જણાવશો કે ગુજરાતમાં કોવિડ કેસીસ વધવાને કારણે હોસ્પિટલ્સના બેડની શોર્ટેજ થઈ રહી છે. અમે ઘણા અહીંયા પણ વિડીયોઝ જોઈએ છે કે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સીસની લાઈન લાગી છે અને ઓક્સિજન અને હોસ્પિટલ બેડની ઘણી શોર્ટેજ થઈ રહી છે. તો એવામાં DRDO સાથે મળીને ગુજરાત સરકારે એક નવી 900 બેડની કોવિડ ફેસિલિટી બનાવવાનો પ્લાન હમણાં જાહેર કર્યો છે. તો આ ફેસિલિટી વિશે અમને વધુ માહિતી આપી શકો તમે?
એકચ્યુઅલી એ 900 બેડની જે GMDC ગ્રાઉન્ડમાં બનવાની હતી હોસ્પિટલ, એનું ગઈકાલે જ ઇનોગ્રેશન થઈ ગયું છે. બટ અનફોર્ચ્યુનેટલી દે કુડ નોટ એડમિટ મોર પીપલ. ખાલી 25 જ લોકોને ત્યાં દાખલ કર્યા છે ગઈકાલે, અને દે હેવ ગોટ અ સ્ટ્રિક્ટ રૂલ કે 108 જેટલા પેશન્ટ આવે, 108 અમારી જે એમ્બ્યુલન્સીસ છે એમાં જેટલા પેશન્ટ આવે એને જ દાખલ કરી શકાશે. એમાં કોઈ પણ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં કે પ્રાઇવેટ કન્વિયન્સથી કોઈ પણ આવે એ લોકો એડમિટ નહીં કરે. અત્યારે અમદાવાદની સ્થિતિ એટલી ખરાબ છે કે આપ 108 નોંધાવો, તમારું પેશન્ટ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ બે દિવસ સુધી આવતી નથી. એમ્બ્યુલન્સ ટેક્સ 24 to 48 અવર્સ ટુ કમ ટુ યોર ડોર સ્ટેપ. એવા સમયે ડેથ રેટ ઇઝ ગોઈંગ અપ and people are so confused, they don't know what to do. કારણ કે private COVID hospitals માં કસે જ ICU કે ventilators ખાલી નથી. Oxygen વાળા beds પણ બધા જ ભરાઈ ગયા છે. So now people have no other go than go and get admitted in government hospitals કાં તો corporation ની hospital. અને એના માટે 108ની જરૂર પડે છે. અને સિવિલ હોસ્પિટલની બહાર અત્યારે 3-3 કલાકની લાઈનો છે 108ની, એટલે 4-5 કલાક લોકો સિરિયસ પેશન્ટ આર વેઇટિંગ ઇન એમ્બ્યુલન્સીસ, અને કેટલા બધાના ડેથ પણ થઈ રહ્યા છે. સો સિચ્યુએશન ઇઝ વેરી ગ્રીમ ઓવર હિયર. વિથ ધીસ 900 બેડ અમને એક આશા છે કે થોડીક સિચ્યુએશન હલકી હળવી થશે, પણ આઈ હોપ કે P2 એ લોકો ચાલુ કરી દે. આઈ ડોન્ટ નો વાય દે ઓનલી એડમિટેડ ઓનલી 25 પેશન્ટ યેસ્ટરડે, પણ મને એમ લાગે છે કે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને નોર્મલ થતા 3-4 દિવસ થશે વિથ ડોક્ટર્સ નર્સિસ એન્ડ એવરીથિંગ એન્ડ ઓક્સિજન સપ્લાય. સો લેટ અસ હોપ કે ફૂલ ફ્લેજ જે સેટઅપ એ લોકો ગવર્મેન્ટે કર્યું છે એ ચાલે અને લોકોને આ સુવિધાનો લાભ મળે.
બરાબર. તો ડોક્ટર મોના, હજી એક વાત જે તમે હમણાં જ કરી કે લોકો આટલી વધારે સંખ્યામાં હોસ્પિટલમાં એડમિટેડ છે અને મિસઇન્ફોર્મેશન પણ એટલી ઓનલાઈન હમણાં છે, તમે સોશિયલ મીડિયા પર જ્યાં પણ જુઓ ખબર નથી પડી રહી કે શું કઈ વાત સાચી ને કઈ ખોટી. તો એવામાં આપણે લોકોને કઈ રીતે મદદ કરી શકીએ કે એ લોકો કઈ સાચી ઇન્ફોર્મેશન છે કે કઈ એક વેબસાઇટ પરથી કે કઈ એક જગ્યા પરથી એ સાચી સોર્સ ખબર પડી શકે એમને, એની માટે શું કરી શકાય?
એક્ચ્યુઅલી પૂજાબેન, આમાં એક જ વસ્તુ કરવી પડે લોકોએ કે જેટલા ફોરવર્ડ્સ આવતા હોય છે એ માનવા નહીં. બીજું કે ઇવન સોશિયલ મીડિયામાં એવું કઈ હોવું જોઈએ કે જે નેગેટિવ મેસેજીસ હોય અને જે અફવાઓ હોય એ મેસેજીસને જો રિમૂવ કરવાની કોઈ પોસિબિલિટી હોય તો ધેટ શુડ બી ડન બાય ફેસબુક ઓર ટ્વિટર કે ઇન્સ્ટા. આઈ થિંક દે શુડ ડુ સચ કાઇન્ડ ઓફ થિંગ. જેમ આપણે હેટ મેસેજીસ હોય છે એ રિમૂવ કે બ્લોક થતા હોય છે, એવી રીતે જો આવી ટાઈપના રોંગ મેસેજીસ હોય છે જે અફવાઓ આપણે કહીએ અને મલ્ટીપલ ટાઈમ્સ ફોરવર્ડ કરેલા હોય છે, એ જો કાઢી શકવાની ક્ષમતા આ બધા સોશિયલ મીડિયામાં એના એડમિનિસ્ટ્રેટર્સ જો એક નૈતિક રીતે કરી શકે તો આઈ થિંક બહુ ફરક પડે. અને બીજું કે લોકોને જો આપણે એક અપીલ કરીએ કે જે વ્યક્તિઓ જે પણ મોકલે બધું સાચું માનવું નહીં, દે શુડ રિલાય ઓન ડોક્ટર્સ. અને ડોક્ટર્સના ઇન્ટરવ્યુઝ અમારા લોકોના આવતા હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે, તો વ્યવસ્થિત જે ડિગ્રી વાળા વ્યવસ્થિત ડોક્ટર્સ હોય એ લોકોની જ વાતો સાંભળવી, કોઈ પણ માણસ પોતાના ઇન્ટરવ્યુઝ મૂકી દે એ બધાને સાંભળી અને સાચું ના માનવું. કારણ કે અત્યારે એવું થઈ ગયું છે, લોકોને ઇન્સ્ટન્ટ પબ્લિસિટી જોઈતી હોય છે અને જે મનમાં આવે એ બકવાસ એ લોકો પોતાના ઇન્ટરવ્યુમાં બોલતા હોય છે. આઈ થિંક સચ થિંગ્સ હેવ ટુ બી સ્ટોપ. એટલે અમારું થોડું લોકો પર બી છે કે બધાએ સમજવું જોઈએ કે તમે કોની વાત સાચી માનો છો. અત્યારે ડોક્ટર્સ જ એક એવા વ્યક્તિ છે કે જે લોકો તમને આ રોગ માટેની સાચી માહિતી આપી શકે.
બરાબર, ઓકે. કારણ કે ઈ તો જેમ તમે કહો છો કે લોકો હમણાં એટલા ઓવરવેલ્મ પણ થઈ ગયા છે કે બધી જગ્યાથી એમને અલગ અલગ વસ્તુઓ સાંભળવા મળે છે, તો ઘણા જે સિરિયસ નથી પણ એ યુવાનો પણ જઈને હોસ્પિટલમાં એડમિટ થવા માગે છે, અને પ્રોબેબલી એમને ઈ કદાચ જરૂર ન હોય, ઈ ઘરે જ આઇસોલેટ કરીને કદાચ ઠીક થઈ શકે. તો ઈ કેવી રીતે આઈડેન્ટિફાય કરવું કે ક્યારે કોઈ વ્યક્તિ એમ નક્કી કરી શકે કે અચ્છા હવે મને હોસ્પિટલ જવું જોઈએ?
આ બહુ જ સરસ ક્વેશ્ચન છે અને આઈ થિંક અમે લોકો કોન્સ્ટન્ટ, હું મારા બધા જ ટીવી ઇન્ટરવ્યુમાં પણ આ વસ્તુ સમજાવું છું લોકોને કે તમારો જ્યારે આરટીપીસીઆર નો રિપોર્ટ પોઝિટિવ આવે એટલે ગભરાય નહીં જવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ તમારા માટે બે કે ત્રણ વસ્તુઓ છે જો તમે લોકો સમજી જાઓ તો. કે પહેલું છે ઓક્સિજન સેચ્યુરેશન. એક પલ્સ ઓક્સિમીટર જેવું નાનકડું મશીન આવતું હોય છે, એ આપણે આંગળી પર મૂકી, અને આઈ થિંક હવે તો ઘરે ઘરમાં આ પલ્સ ઓક્સિમીટરનું મશીન છે, તો તમારે કોન્સ્ટન્ટ દર 2 કલાકે 3 કલાકે તમારું ઓક્સિજન સેચ્યુરેશન જોતા રહેવાનું. એક ઓક્સિજન સેચ્યુરેશન તમારું રેસ્ટ એટલે આરામ કરતા હોય એ સમયે જોવાનું. બીજું તમારે 6 મિનિટ ફાસ્ટ ચાલી અને પછી તમારું ઓક્સિજનનું સેચ્યુરેશન જોવાનું. એને અમે હેપી હાઇપોક્સિયા ઘણીવાર કહેતા હોય છે કે ઘણીવાર તમે બેઠા હો કે શાંતિથી સૂતા હો તો તમારું સેચ્યુરેશન સારું હોય, પણ તમે થોડો સ્ટ્રેસ લો કે થોડું કંઈ કામ કરો તો તમારું સેચ્યુરેશન સડનલી ફોલ થઈ જાય, એવા સમયે તમારે ચેતી જવું જોઈએ. હવે જો તમારું ઓક્સિજનનું સેચ્યુરેશન 94ની નીચે જવા માંડે તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈ, અને જો 94થી નીચે જાય તો તમને ડોક્ટર કહે તો તમારે દાખલ થવું. બીજું, તમને કન્ટિન્યુઅસ હાઈ ગ્રેડ ફીવર, હાઈ ગ્રેડ એટલે 103-104 તાવ રહે, અને આ તાવ નોર્મલ ના થાય, અને એની સાથે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, બ્રેથલેસનેસ જેને આપણે કહીએ, અને સેચ્યુરેશન જો 90ની નીચે જવા માંડે તો જરા પણ સમય બગાડ્યા વગર તમારે તાત્કાલિક દાખલ થઈ જવું. પણ જો સેચ્યુરેશન 95ની ઉપર હોય અને પહેલા 2-3 દિવસ તો જીરણ તાવ કે 101-102 તાવ રહેવાનો જ છે, એવો તાવ આયા કરે તો તમે પેરાસિટામોલ કે ડોલો 650ની ટેબ્લેટ લઈ રાઉન્ડ ધ ક્લોક તમે લઈ શકો. કોરોના વાયરસ એક એવું વાયરસ છે જે તમને ખૂબ માઇલ્ડ જા કરે, માઇલ્ડ જાય એટલે તમને શરીરમાં સખત થાક લાગે, તમને એવી ફિલિંગ થાય કે તમારે ઊભા જ નથી થવું. આ બધા બહુ કોમન સિમ્પટમ્સ છે. તમારી સ્મેલિંગ સેન્સ જતી રહે, તમારા સ્વાદપિંડ એટલે તમને જે ટેસ્ટ કરવાની તમારી જે ક્ષમતા છે એ જતી રહે, એટલે ટેસ્ટલેસનેસ હોય, તમને સ્મેલ ના આવે, કોઈ વાસ કે દુર્ગંધ કે સુગંધ પણ ના આવે, આ બધા તમારા કોરોના વાયરસના પોઝિટિવ થવાના ચિહ્નો છે. એનાથી ડરવાની જરૂર નથી. તમારું એક જ પેરામીટર હોવું જોઈએ, જો સેચ્યુરેશન 95ની ઉપર છે તો તમારે દાખલ થવાની જરૂર નથી. તમે તમારી ટ્રીટમેન્ટ ઘરે રહીને પણ કરી શકશો ડોક્ટરની સલાહથી. તમારે ખોટા હોસ્પિટલમાં જઈ અને બેડ પર સુઈ જવાની જરૂર જરા પણ નથી. પણ જો સેચ્યુરેશન તમારું 93-94 થાય અને પછી 90ની નીચે જવા માંડે તો સમય બગાડ્યા વગર એડમિટ થવું જોઈએ.
બરાબર, ઓકે. અને છેલ્લો પ્રશ્ન તમારા માટે ડૉક્ટર મોના, કે અહેમદાબાદ મેડિકલ એસોસિએશને હાલમાં ગુજરાત સરકારને એક રિક્વેસ્ટ કરી છે, એ રિક્વેસ્ટ વિશે માહિતી આપી શકો તમે અમારા શ્રોતા મિત્રોને?
હા, એટલે અમે એ લોકોને, અમે એકચ્યુઅલી ઘણા બધા લેટર્સ લખેલા છે ગુજરાત સરકારને, કારણ કે અત્યારે જે રીતની ઓક્સિજનની અછત થઈ, હમણાં જ લેટેસ્ટ અમારું વિડીયો કોન્ફરન્સિંગ હતું ચીફ મિનિસ્ટર સાહેબ જોડે, તો અમે એમને 4 વસ્તુ માટે રિક્વેસ્ટ કરી હતી. પહેલું હતું કે ઓક્સિજન માટે અમને એક નોડલ ઓફિસર જેવું બનાવી આપે, કારણ કે સખત ઓક્સિજનની અત્યારે હોસ્પિટલોમાં કમી થઈ ગઈ છે. ડોક્ટરો પેશન્ટને ટ્રીટ કરે કે ઓક્સિજનના સિલિન્ડરો માટે દોડાદોડ કરે, એ જ અત્યારે મુશ્કેલી થઈ ગઈ છે. અને ઘણી વાર ખાટલા ખાલી હોવા છતાં પણ ઓક્સિજનની અછતના લીધે પેશન્ટોને એડમિટ નથી કરી શકાતા. બીજું કે અમે એમને એક બીજી રિક્વેસ્ટ કરી હતી કે જે પેશન્ટોને અમે એડમિટ કરી, હવે 108 થ્રુ જ એડમિટ કરવા પડે છે સરકારી કે કોર્પોરેશનની હોસ્પિટલમાં. તો ગયા વર્ષે 2020માં એવું હતું કે નોડલ ઓફિસર્સ જે હોય અર્બન હેલ્થ સેન્ટરમાં, જે ડેપ્યુટી હેલ્થ ઓફિસર્સ હોય અને એ લોકોના ઝોન પ્રમાણે આ ડેપ્યુટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવે, તો એ લોકોના લેટરથી પણ પેશન્ટોને પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલમાં એએમસીના કોટામાં એ લોકોને એડમિશન મળતું હતું. કારણ કે ગરીબ જે વ્યક્તિ હોય એને પ્રાઇવેટ કોટામાં એડમિશન પોસાય નહીં, એટલે એનું એએમસીના કોટામાં જવું હોય તો 108 વગર પણ એ આ રીતે ડીવાયએચઓની સહીથી જઈ શકતું હતું. તો અમે રિક્વેસ્ટ કરી છે કે એ વસ્તુ ફરીથી જો આ વખતે અત્યારે કરી શકે તો જે રીતનું મૃત્યુદર વધી રહ્યો છે એ મૃત્યુદર થોડો ઓછો અને બહુ સારું રહે. બીજું અમે એવું કીધેલું કે જે વેક્સિનેશન આપણે 45 ઉપરના જ લોકો માટે છે અત્યારે, એ ત્વરિત 18 થી ઉપરના લોકો માટે કરી કાઢે. કારણ કે અત્યારનું જે આ કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે એમાં જો આપણે એજ ગ્રુપ જોઈએ તો 35 થી 55 વર્ષના લોકો વધારે પકડાવા માંડ્યા છે. કારણ કે એ લોકોને ઘરની બહાર કમાવા જવું પડતું હોય છે. તો યંગ લોકોમાં અત્યારે ખૂબ કોરોના વાયરસનું સંક્રમણ જોવા માંડ્યું છે. ઇવન નાના બાળકો પણ અત્યારે સ્પેર નથી થતા, એ લોકોમાં પણ ખૂબ કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે. આખા કુટુંબમાં મા બાપ સાથે નાનું બાળક પણ પોઝિટિવ થઈ રહ્યું છે. તો એવા સમયે જો વેક્સિનેશન ફાસ્ટ થઈ શકે અને નાના લોકોને પણ લઈ લેવાય તો વધારે સારું. અને આઈ થિંક ગવર્મેન્ટે આ વસ્તુ અમારી માન્ય રાખી અને 1 મેથી 18 ઉપરના બધા જ લોકોએ પોતાની જાતને રજીસ્ટર કરાવી અને એ લોકો વેક્સિનેશન કરાઈ જશે. વેક્સિનેશનના જો 2 ડોઝ લેવાઈ જાય એ પછી અમે લોકોએ જોયું છે, કારણ કે અમારા ફર્સ્ટ ડોઝની અંદર ફર્સ્ટ ફેઝમાં ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સને વેક્સિનેશનની સુવિધા હતી. અમારા નિયરલી 70-80% ડોક્ટર્સે બધાએ જ અને હેલ્થ વર્કર્સે 2 ડોઝ વેક્સિનેશનના લઈ લીધા છે. અત્યારે એવું જોવા મળ્યું છે કે એ લોકો સંક્રમિત ચોક્કસ થયા છે, ઘણા બધા 2 ડોઝ પછી પણ પોઝિટિવ થયા છે, પણ એ લોકોને આઈસીયુ કેરની જરૂર નથી પડી. એ લોકો ટ્રીટમેન્ટથી ઘરે ટ્રીટમેન્ટથી સારા થઈ ગયા છે. એટલે વેક્સિનેશન ડેફિનેટલી વર્ક્સ. એટલે લોકોને અમારે આજ સમજ આપવી છે કે જો 2 ડોઝ આપણે વેક્સિનના લઈ લઈશું તો જ આપણે આ મહામારીને માત આપી શકીશું.
વાહ, થેન્ક યુ સો મચ ડોક્ટર મોના. તમે આજે આ જે ઇન્ફોર્મેશન શેર કરી રહ્યા છો એ અહીંયા ઓસ્ટ્રેલિયામાં બેઠા અમારા ભાઈ બહેનો માટે પણ બહુ મહત્વની છે. કારણ કે જે ભાઈ બહેનોના પરિવારવાળા ગુજરાતમાં છે અને એ અહીંયા મૂંઝાઈ રહ્યા છે અલગ અલગ ઇન્ફોર્મેશન ને વસ્તુઓ વાંચીને, એમની માટે તમારા આ ઇન્ટરવ્યૂથી એમને પણ ખબર પડશે કે કઈ વસ્તુને સાચી માનવી અને આગળ શું કરવું અને એ રીતે પોતાના પરિવારવાળાને પણ સમજાવી શકે. તો થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ ટુડે.
થેન્ક યુ એન્ડ નમસ્કાર.
લાઈક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.